એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજના આ વિચાર વિમર્શમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જેને ખરેખર પશ્ચિમી વિચારધારા પર ખૂબ મોટી અસર કરી, જ્હોન લોકનું માનવ સમજણ અંગે એક નિબંધ.
આ પુસ્તક, સાચું કહું તો, આપણી સમજણના મૂળ સુધી લઈ જાય છે.
બિલકુલ.
અને કદાચ સવાલ થાય કે ભાઈ, આટલા વર્ષો જૂનું પુસ્તક, 300 વર્ષથી પણ વધુ, એની વાત આજે શા માટે કરવી? પણ કારણ બહુ સ્પષ્ટ છે. જો આજે આપણે માહિતીના યુગમાં છીએ, ખરું ને?
હા, ચોક્કસ, માહિતીનો વિસ્ફોટ જ કહી શકાય.
બરાબર. રોજ નવા વિચારો, દાવાઓ, સાચી ખોટી બધી જાતની માહિતી આપણી સામે આવે છે. તો આવા સમયે આપણે ખરેખર શું જાણીએ છીએ, કેવી રીતે જાણીએ છીએ, આપણી જે માન્યતાઓ છે એ બધી આવે છે ક્યાંથી? આ જે મૂળભૂત પ્રશ્નો લોકે ઉઠાવ્યા હતા ને, એ આજે કદાચ પહેલા કરતા પણ વધારે અગત્યના છે.
સાચી વાત છે. લોક જાણે આપણને આપણી જ વિચારવાની જે પ્રક્રિયા છે ને, એનું જાણે ઓપરેશન થિયેટર બતાવે છે, એમ કહી શકાય.
હા, બરાબર.
એ સમજાવે છે કે જ્ઞાન બને છે કેવી રીતે, ભાષાનું શું કામ છે અને ક્યાં ભૂલો થવાની શક્યતા છે. પછી એ આધુનિક વિજ્ઞાન હોય, તર્કશાસ્ત્ર હોય કે ઉદારમતવાદ, આ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક અહીં સુધી પહોંચે છે. તો ચાલો શરૂ કરીએ આ સફર.
ચોક્કસ. શરૂઆત કરીએ લેખકથી. જ્હોન લોક એ 17મી સદીના ઇંગ્લેન્ડના એક બહુ જ પ્રભાવશાળી ફિલોસોફર હતા અને વ્યવસાયે ડોક્ટર પણ હતા. એમનો સમયગાળો હતો 1632 થી 1704.
અને એમને ઉદારમતવાદના પિતા પણ કહેવાય છે ને?
હા, બિલકુલ. એ દર્શાવે છે કે એમના વિચારોની અસર કેટલી દૂર સુધી પહોંચી હતી.
અને એમની જે પૃષ્ઠભૂમિ હતી એ પણ ખરેખર રસપ્રદ છે. ઓક્સફર્ડમાં એમણે ફિલોસોફી તો ભણ્યા જ, પણ સાથે સાથે મેડિસિન અને નેચરલ સાયન્સનો પણ અભ્યાસ કર્યો. અને એ જમાનાના મોટા ગજાના વૈજ્ઞાનિકો જેમ કે રોબર્ટ બોયલ, આઇઝેક ન્યૂટન, એ લોકો એમના મિત્રો હતા. એમનો પ્રભાવ પણ હતો એમના પર. એટલે એમની ફિલોસોફીમાં પણ એક વૈજ્ઞાનિક જેવી ચોકસાઈ દેખાય છે, અવલોકન પર ભાર મૂકે છે.
હા, અને એવું નહોતું કે તેઓ ખાલી પુસ્તકોમાં જ રચ્યા પચ્યા રહેતા. એમણે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ પણ કરી, રાજકારણમાં પણ સક્રિય હતા. અર્લ ઓફ શેફ્ટસબરી જેવા મોટા નેતાના સલાહકાર પણ રહ્યા. અને ઇંગ્લેન્ડમાં ત્યારે રાજકીય ઉથળપાથળ બહુ ચાલતી હતી, એના કારણે એમને દેશ નિકાળ પણ ભોગવવો પડ્યો હતો. એટલે આ બધા અનુભવો, ડોક્ટર તરીકેના, વૈજ્ઞાનિકો સાથેની ચર્ચાના, રાજકીય સંઘર્ષના, આ બધાએ એમને સત્તા શું છે, માન્યતા કેવી રીતે બને છે, માણસ જાણે છે કેવી રીતે, આ બધું ઊંડાણથી વિચારવા પર મજબૂર કર્યા.
એટલે જ એમનો દ્રષ્ટિકોણ જરા હટકે હતો. એમણે જાણે ફિલોસોફીને એકદમ પ્રેક્ટિકલ લેવલ પર લાવી દીધી. એમનો હેતુ શું હતો કે ભાઈ, આ બૌદ્ધિક જગતમાં જે કચરો ભરાયો છે ને,
હા,
મતલબ કે પાયા વગરની માન્યતાઓ, અંધવિશ્વાસ, ખાલી સત્તાના જોરે મનાતી વાતો, એ બધાને પડકારવાનો અને તર્ક, અનુભવ અને સહિષ્ણુતાને મુખ્ય સ્થાન આપવાનો.
બરાબર. હવે આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર, જે ખરેખર ક્રાંતિકારી હતો એ સમય માટે. લોકે કહ્યું કે જન્મ સમયે આપણું મન જે છે ને, એ એક ટેબ્યુલર રાસા જેવું હોય છે.
ટેબ્યુલર રાસા એટલે?
આ લેટિન શબ્દ છે. એનો અર્થ થાય કોરી પાટી, અથવા સમજો ને એક કોરો સફેદ કાગળ. મતલબ કે આપણા મનમાં જન્મથી જ કોઈ વિચારો, કોઈ સિદ્ધાંતો, ઈશ્વરનો ખ્યાલ, કશું જ લખેલું નથી હોતું, એકદમ ખાલી.
સાંભળવામાં આજે કદાચ એટલું નવાઈ જેવું ન લાગે, પણ એ સમય માટે તો આ બહુ મોટી વાત હતી. કારણ કે ત્યારે મોટાભાગના લોકો શું માનતા હતા કે અમુક જ્ઞાન તો આપણને જન્મથી જ મળેલું હોય છે, ઈશ્વર તરફથી, ખાસ કરીને ધર્મ અને નીતિમત્તાનું જ્ઞાન.
બરાબર. પણ લોકે કહ્યું, ના, એવું નથી. આપણું બધું જ જ્ઞાન, દરેક વિચાર, એ ફક્ત બે જ રસ્તેથી આવે છે. પહેલો રસ્તો છે સંવેદના.
સંવેદના એટલે આપણી ઇન્દ્રિયો.
હા, આપણી 5 ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, એનાથી આપણે બહારની દુનિયામાંથી જે કંઈ અનુભવીએ છીએ, રંગ, ગંધ, અવાજ, સ્પર્શ, સ્વાદ, આ બધું.
અને બીજો રસ્તો?
બીજો રસ્તો છે ચિંતન, રિફ્લેક્શન. આ થોડો સમજવા જેવું છે. એનો અર્થ છે આપણું મન પોતે પોતાની અંદર જે ક્રિયાઓ ચાલે છે ને એનું જ નિરીક્ષણ કરે.
જેમ કે
આપણે વિચારીએ છીએ, કોઈ વાત પર શંકા કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, કશુંક યાદ કરીએ છીએ, કોઈ ઈચ્છા કરીએ છીએ, આ બધી જે માનસિક ક્રિયાઓ છે એનો આપણને જે અનુભવ થાય છે એ પણ જ્ઞાનનો એક સ્ત્રોત છે. બસ આ બે સિવાય જ્ઞાનનો ત્રીજો કોઈ રસ્તો નથી લોક મુજબ.
તો પુસ્તકનો મુખ્ય હેતુ શું હતો? એ શું સાબિત કરવા માંગતા હતા?
જુઓ, લોક જાણે કે આપણી જાણવાની શક્તિ જે છે ને એની ક્ષમતા અને એની મર્યાદાઓ એ માપવા નીકળ્યા હતા. એ સમજાવવા માંગતા હતા કે આપણી સમજ ક્યાંથી શરૂ થાય છે, કેવી રીતે વિકસે છે અને ક્યાં જઈને અટકે છે. એક રીતે જુઓ તો આ પુસ્તક આપણને બૌદ્ધિક રીતે નમ્ર બનવાનું પણ શીખવે છે.
એ કઈ રીતે?
કારણ કે એ સમજાવે છે કે આપણે ખરેખર કેટલું ઓછું નિશ્ચિતપણે જાણી શકીએ છીએ. મોટાભાગની બાબતોમાં આપણું જ્ઞાન અધૂરું જ હોય છે. એ વાંચકને એકદમ સાદા અનુભવોથી શરૂ કરીને જટિલ વિચારો કેવી રીતે બને છે ત્યાં સુધી લઈ જાય છે.
અને એની અસર પણ ઘણી મોટી રહી હશે ને?
અરે બહુ જ. ફિલોસોફી, મનોવિજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર આ બધા ક્ષેત્રો પર એની ઊંડી અસર પડી. અને લોકનો ઈરાદો ખાલી થિયરી આપવાનો નહોતો. એમને આશા હતી કે જો લોકો સમજે કે જ્ઞાન ખરેખર કેવી રીતે મળે છે તો કદાચ શિક્ષણની પદ્ધતિઓ સુધરે, સમાજમાં જે ધર્માંધતા અને કટ્ટરતા છે એ ઓછી થાય, લોકો વધુ તર્કથી વાત કરતા શીખે.
જાણે મન કેવી રીતે વાપરવું એની યુઝર્સ મેન્યુઅલ લખી રહ્યા હોય.
હા બરાબર એવું જ.
ચાલો હવે પુસ્તકના જે મુખ્ય વિચારો છે એમાં થોડા ઊંડા ઉતરીએ. લોકે આ પુસ્તકને ચાર ભાગમાં વહેંચ્યું છે, બરાબર?
હા, ચાર ભાગમાં.
પહેલો ભાગ મુખ્યત્વે એ સાબિત કરવા પર ધ્યાન આપે છે કે કોઈ પણ વિચારો જન્મજાત નથી હોતા. અહીં જ એ ટેબ્યુલરાસા, કોરી પાટીના વિચારનો પાયો નાખે છે. એમની મુખ્ય દલીલ શું હતી આ માટે?
એમની મુખ્ય દલીલ હતી સાર્વત્રિક સંમતિનો અભાવ. મતલબ જો કોઈ વિચાર ખરેખર જન્મજાત હોય તો એ દુનિયાના દરેક માણસમાં દરેક પરિસ્થિતિમાં હોવો જોઈએ, ખરું ને?
હા, તાર્કિક રીતે તો એમ જ લાગે.
પણ લોક કહે છે કે એવું દેખાતું નથી. તમે નાના બાળકોને જુઓ અથવા જે લોકો માનસિક રીતે સક્ષમ નથી એમને જુઓ. શું એમનામાં પેલા કહેવાતા જન્મજાત નૈતિક નિયમો કે પછી જે છે તે છે, લો ઓફ આઇડેન્ટિટી જેવા તાર્કિક સિદ્ધાંતો જોવા મળે છે? નથી મળતા. પછી અમુક લોકો દલીલ કરે કે એ વિચારો અંદર છુપાયેલા હોય છે અને મોટા થઈએ, તર્ક વાપરતા શીખીએ ત્યારે બહાર આવે. તો લોક પૂછે છે કે ભાઈ, જો એને સમજવા માટે તર્ક વાપરવો જ પડે તો પછી એ શીખેલો જ કહેવાય ને? જન્મજાત કઈ રીતે થયો?
બરાબર, જો શીખવું પડે તો જન્મજાત ના કહેવાય.
બસ એટલે એમનું માનવું હતું કે મન તો અનુભવો ગ્રહણ કરવા માટે તૈયાર એક કોરી પાટી જ છે.
સરસ. હવે બીજા ભાગમાં લોક સમજાવે છે કે આ કોરી પાટી ભરાય છે કેવી રીતે. એટલે કે વિચારો આવે છે ક્યાંથી અને કેવી રીતે બને છે.
હા, અને જવાબ ફરીથી એ જ. બે મુખ્ય સ્ત્રોત, સંવેદના બહારની દુનિયામાંથી અને ચિંતન મનની અંદરની ક્રિયાઓનો અનુભવ. પછી તેઓ વિચારોના પ્રકાર પાડે છે. એક છે સરળ વિચારો.
સરળ વિચારો?
હા, આ જાણે જ્ઞાનના મૂળભૂત પરમાણુ જેવા છે, જેને તમે વધુ ભાગ પાડી ન શકો. જેમ કે લાલ રંગનો અનુભવ, ગરમ લાગવાની સંવેદના, મીઠો સ્વાદ, કે પછી વિચારવું એક ક્રિયાનો અનુભવ. મન આને સીધું જ નિષ્ક્રિય રીતે ગ્રહણ કરે છે.
અને બીજા?
બીજા છે જટિલ વિચારો, કોમ્પ્લેક્સ આઈડિયાઝ. અહીં મન વધુ સક્રિય બને છે. એ શું કરે છે? પહેલા આવેલા સરળ વિચારોને જુદી જુદી રીતે જોડે છે, એમની સરખામણી કરે છે અને એમાંથી અમૂર્તિકરણ, એબ્સ્ટ્રેક્શન કરીને નવા વિચારો બનાવે છે.
કોઈ ઉદાહરણ?
ચોક્કસ. જેમ કે કૃતજ્ઞતાનો વિચાર લો. એ કોઈ એક ઇન્દ્રિયનો અનુભવ નથી, બરાબર? એ ઘણા બધા સરળ વિચારો અને અનુભવોનું મિશ્રણ છે. કોઈકે આપણી મદદ કરી, સંવેદના, આપણને સારું લાગ્યું, ચિંતન, આપણે એમનો આભાર માનવો જોઈએ, ચિંતન વિચાર. આ બધું ભેગું થઈને કૃતજ્ઞતાનો જટિલ વિચાર બને છે.
સમજાયું.
એવી જ રીતે સોનુનો વિચાર. એ શું છે? પીળો રંગ, સરળ વિચાર, ભારેપણું, સરળ વિચાર, ટીપી શકાય છે, સરળ વિચાર, ચમકે છે, સરળ વિચાર. આવા ઘણા બધા સરળ વિચારોનું એક સંયોજન છે જેને આપણે સોનું કહીએ છીએ. પણ લો કંઈ એક બહુ મહત્વની વાત કરે છે.
શું?
કે આપણે આ બધા ગુણધર્મો, પીળો રંગ, ભારેપણું વગેરે, ને તો જાણીએ છીએ, પણ આ ગુણધર્મો જેનામાં રહેલા છે પેલી મૂળભૂત વસ્તુ કે પદાર્થ,
સબસ્ટન્સ,
કે જેમાં આ ગુણો છે, એના વિશે આપણે ખરેખર કશું જ જાણતા નથી. એ કંઈક સબસ્ટ્રેટમ આપણા માટે અજાણ્યું જ રહે છે.
ઓહ, એટલે આપણે ફક્ત ગુણોનો સમૂહ જ જોઈએ છે, એ ગુણો શેના પર ટકેલા છે એ નથી જાણતા.
બરાબર. અને અહીં જ લોક પેલો બીજો મહત્વનો ભેદ પાડે છે, પ્રાથમિક ગુણો પ્રાઇમરી ક્વોલિટીઝ અને ગૌણ ગુણો સેકન્ડરી ક્વોલિટીઝ વચ્ચે.
હા, બહુ રસપ્રદ છે, સમજાવો ને.
પ્રાથમિક ગુણો એટલે વસ્તુના પોતાના વાસ્તવિક ગુણો, જે વસ્તુમાં જ રહેલા છે, ભલે આપણે એને અનુભવીએ કે ન અનુભવીએ. જેમ કે કોઈ પથ્થરનો આકાર, એનું કદ, એનું વજન, એ ગતિમાં છે કે સ્થિર છે, આ બધું. તમે આંખ બંધ કરી દો તો પણ પથ્થરનો ગોળાકાર બદલાઈ નથી જવાનો. આ ગુણો આપણા મન પર આધારિત નથી.
બરાબર.
જ્યારે ગૌણ ગુણો છે ને, એ ખરેખર વસ્તુમાં ગુણ તરીકે હોતા નથી, પણ વસ્તુના પ્રાથમિક ગુણો આપણામાં જે સંવેદના પેદા કરે છે ને, તે છે.
ઉદાહરણ તરીકે
રંગ, ગંધ, સ્વાદ, અવાજ, ઠંડી ગરમી. જેમ કે સફરજનનો લાલ રંગ, એ લાલ રંગ ખરેખર સફરજનમાં લાલપણો તરીકે નથી હોતો, પણ સફરજનની સપાટી, જેનો પ્રાથમિક ગુણ છે, પ્રકાશના કિરણોને એવી રીતે પરાવર્તિત કરે છે કે આપણી આંખમાં લાલ રંગની સંવેદના ઉત્પન્ન થાય છે.
એટલે રંગ આપણી સંવેદના છે, વસ્તુનો ગુણ નથી.
હા, એવી જ રીતે પથ્થરને અડો અને ઠંડો લાગે, તો એ ઠંડક પથ્થરમાં નથી, પણ આપણી ત્વચા અને પથ્થરના કણોની ગતિ વચ્ચેના તફાવતથી આપણામાં પેદા થતી સંવેદના છે. આ ગુણો આપણા અનુભવ પર આધારિત છે. વસ્તુ પોતે રંગીન કે સ્વાદિષ્ટ નથી હોતી, એ આપણામાં એવો અનુભવ કરાવવાની શક્તિ ધરાવે છે. આ ભેદ બહુ સૂક્ષ્મ છે, પણ જ્ઞાનને સમજવા માટે બહુ મહત્વનો છે.
ખરેખર. હવે ત્રીજા ભાગમાં લોક શબ્દો અને ભાષા ઓફ વર્ડ્સ પર આવે છે. એમનું શું કહેવું છે ભાષા વિશે?
તેઓ સમજે છે કે જ્ઞાન અને વિચારના આદાન પ્રદાન માટે ભાષા અત્યંત જરૂરી છે, પણ સાથે સાથે ભાષા જ સૌથી વધુ ગેરસમજ અને ભ્રમ પણ પેદા કરી શકે છે.
એ કઈ રીતે?
એમનો મૂળ મુદ્દો એ છે કે શબ્દો સીધી રીતે વસ્તુઓનો નિર્દેશ નથી કરતા, પણ આપણા મનમાં રહેલા તે વસ્તુઓના વિચારોના સંકેતો છે. જ્યારે હું કુર્સી કહું, ત્યારે એ શબ્દ દુનિયાની કોઈ એક ચોક્કસ ભૌતિક કુર્સી સાથે સીધો જોડાયેલો નથી, પણ મારા મનમાં જે કુર્સીનો સામાન્ય ખ્યાલ છે, આઈડિયા, એનો સંકેત છે.
એટલે શબ્દો વિચારોના લેબલ જેવા છે.
બરાબર. અને અહીં જ સામાન્ય શબ્દો, જનરલ ટર્મ્સ, ની સમસ્યા આવે છે. જેમ કે માણસ, વૃક્ષ, ન્યાય, આવા શબ્દો કઈ રીતે બને છે? લોક કહે છે અમૂર્તિકરણની પ્રક્રિયા દ્વારા.
અમૂર્તિકરણ?
હા. એટલે કે આપણે ઘણા બધા અલગ અલગ માણસો જોઈએ છીએ, એમની વચ્ચે ઘણા તફાવતો છે. કોઈ ઊંચું, કોઈ નીચું, કોઈ ગોરું, કોઈ કાળું, કોઈ જુવાન, કોઈ વૃદ્ધ. આપણે આ બધા તફાવતોને બાજુ પર મૂકી દઈએ છીએ, અને જે સમાનતાઓ છે, જેમ કે બે પગ, બે હાથ, વિચારવાની શક્તિ, એના પર ધ્યાન કેન્દ્રિત કરીને માણસનો એક સામાન્ય અમૂર્ત વિચાર બનાવીએ છીએ.
અને પછી એ સામાન્ય વિચાર માટે માણસ શબ્દ વાપરીએ છીએ.
બરાબર. એવી જ રીતે વૃક્ષનો વિચાર. આપણે લીમડો, આંબો, વડ બધા જોઈએ છીએ, એમના તફાવતો ભૂલીને થડ, ડાળીઓ, પાંદડાવાળી વનસ્પતિ, એવો સામાન્ય ખ્યાલ બનાવીએ છીએ. મુશ્કેલી ક્યારે થાય છે? જ્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આ માણસ કે વૃક્ષ શબ્દ આપણા બનાવેલા સામાન્ય ખ્યાલનો નિર્દેશ કરે છે, કોઈ એક વાસ્તવિક સાર્વત્રિક માણસ્વ કે વૃક્ષત્વ જેવી વસ્તુનો નહીં.
અને લોક ભાષાના દુરુપયોગ સામે પણ ચેતવે છે, નહીં?
હા, ચોક્કસ. જેમ કે અસ્પષ્ટ શબ્દો વાપરવા, એક જ શબ્દના જુદા જુદા અર્થ કરવા, શબ્દોને જ વાસ્તવિક વસ્તુઓ સમજી લેવા, અથવા બિનજરૂરી રીતે બહુ ભારે અને જટિલ ભાષા વાપરવી જેથી કોઈ સમજી જ ન શકે, આ બધું સ્પષ્ટ વિચાર અને સંવાદમાં બહુ મોટા અવરોધો ઊભા કરે છે. એટલે ભાષા વાપરતી વખતે ચોકસાઈ અને સ્પષ્ટતા પર તેઓ ખૂબ ભાર મૂકે છે.
હવે આવીએ ચોથા અને છેલ્લા ભાગ પર, જે આખી ચર્ચાનો નિષ્કર્ષ છે, જ્ઞાન અને મંતવ્ય ઓફ નોલેજ એન્ડ ઓપિનિયન. અહીં લોક જ્ઞાનની વ્યાખ્યા શું આપે છે?
એમની વ્યાખ્યા બહુ ચોક્કસ છે. એ કહે છે, જ્ઞાન એટલે બીજું કંઈ નહીં પણ આપણા મનમાં રહેલા વિચારો વચ્ચેનો સંબંધ, તેમની વચ્ચે સંમતિ છે કે અસંમતિ, એને સમજવું. પરસેપ્શન ઓફ અગ્રીમેન્ટ ઓર ડિસઅગ્રીમેન્ટ બિટવીન આર આઈડિયાઝ.
જરા ઉદાહરણથી સમજાવશો?
ચોક્કસ. જેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બે કાટખૂણા 180 ડિગ્રી બરાબર થાય છે. આ જ્ઞાન છે. શા માટે? કારણ કે આપણે ત્રિકોણના વિચાર ત્રણ બાજુ, ત્રણ ખૂણા અને ખૂણાના સરવાળાના વિચાર વચ્ચેનો એક અનિવાર્ય સંબંધ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. બીજું ઉદાહરણ, સફેદ એ કાળું નથી. અહીં આપણે સફેદના વિચાર અને કાળાના વિચાર વચ્ચેની અસંમતિ, ડિસએગ્રીમેન્ટને સીધી રીતે સમજી શકીએ છીએ. આ પણ જ્ઞાન છે.
પણ આવું સ્પષ્ટ અને નિશ્ચિત જ્ઞાન તો બધી બાબતોમાં ન હોય, ખરું ને?
બિલકુલ નહીં. લોક તરત જ કહે છે કે આવું નિશ્ચિત જ્ઞાન ખરેખર તો બહુ જ મર્યાદિત છે. મોટાભાગની દુનિયાની બાબતોમાં, ખાસ કરીને ભૌતિક પદાર્થો વિશે, આપણને આવું 100% ખાતરીપૂર્વકનું જ્ઞાન નથી હોતું. આપણે માનીએ છીએ કે સૂર્ય કાલે સવારે પૂર્વમાં ઉગશે, પણ એ ગાણિતિક સત્ય જેવી નિશ્ચિતતા નથી.
તો પછી આપણે રોજિંદા જીવનમાં નિર્ણયો કેવી રીતે લઈએ છીએ જો બધું નિશ્ચિત નથી તો?
અહીં જ લોક નિર્ણય અને સંભાવનાનો ખ્યાલ લાવે છે. એ કહે છે કે જ્યાં નિશ્ચિત જ્ઞાન શક્ય નથી, ત્યાં આપણે પુરાવા અને આપણા ભૂતકાળના અનુભવના આધારે સંભાવના નક્કી કરવી પડે છે અને તેના આધારે નિર્ણય લેવો પડે છે. આપણી મોટાભાગની માન્યતાઓ અને કાર્યો આ સંભાવના પર જ આધાર રાખે છે.
એટલે આપણે સંભાવનાઓના આધારે જીવીએ છીએ
મોટાભાગે? હા. અને લોક ભારપૂર્વક કહે છે કે આ નિર્ણય લેવામાં, આપણી માન્યતાઓ બાંધવામાં આપણો સાચો માર્ગદર્શક કોણ હોવો જોઈએ? કોઈ સત્તા નહીં, કોઈ પરંપરા નહીં, આપણી લાગણીઓ પણ નહીં, પણ માત્ર અને માત્ર તર્ક, રીઝન. આપણે જે પુરાવા મળે છે એને તર્કની કસોટી પર ચકાસીને જ કોઈ વાત માનવી કે ન માનવી એ નક્કી કરવું જોઈએ.
ખૂબ સરસ. લોકે ખરેખર માનવ સમજણની એક આખી, શું કહેવાય, બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી આપી. ચાલો આમાંથી જે મુખ્ય સંદેશાઓ નીકળે છે એને ટૂંકમાં ફરી યાદ કરી લઈએ. પહેલો અને કદાચ સૌથી અગત્યનો, અનુભવવાદ, એમ્પિરિઝમ. બધું જ જ્ઞાન અનુભવમાંથી જ આવે છે.
હા, આ વિચાર સીધો જ કોઈની સત્તા, પરંપરા કે દૈવી સાક્ષાત્કારના દાવાઓને પડકારે છે અને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિનો આ જ તો પાયો છે.
બીજો, પેલો કોરી પાટી, ટેબ્યુલા રાસાનો વિચાર. આનો અર્થ એ થયો કે માનવ સ્વભાવ ઘડતરશીલ છે. આપણે જેવા બનીએ છીએ એમાં શિક્ષણ, પર્યાવરણ, આપણા અનુભવો, આ બધાનો બહુ મોટો ફાળો છે.
બરાબર. આમાં એક પ્રકારની સમાનતા અને વિકાસની આશા રહેલી છે. જો જન્મથી જ બધું નક્કી નથી તો પછી કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે, બદલાઈ શકે છે. આપણા સંદર્ભમાં જોઈએ તો શિક્ષણ દ્વારા પરિવર્તન લાવવાની જે વાતો થાય છે એ આ વિચાર સાથે સીધી જોડાયેલી છે.
ત્રીજો મહત્વનો મુદ્દો, જ્ઞાનની મર્યાદાઓ અને તેમાંથી આવતી બૌદ્ધિક નમ્રતા. લોક આપણને વારંવાર યાદ દેવડાવે છે કે આપણે ખરેખર કેટલું ઓછું જાણીએ છીએ.
હા, અને આ સમજ આપણને કટ્ટર બનતા રોકે છે, બીજાના વિચારો પ્રત્યે વધુ સહિષ્ણુ બનાવે છે. જ્યારે આપણે સ્વીકારીએ કે મને બધી ખબર નથી, ત્યારે જ આપણે બીજાને સાંભળવા અને સમજવા તૈયાર થઈએ છીએ. રોજબરોજના મતભેદોમાં આ વાત યાદ રાખવી કેટલી જરૂરી છે.
ચોથો મુદ્દો, ભાષા વિશે. એ એક સાધન પણ છે અને સાથે સાથે એક જાળ પણ બની શકે છે.
બિલકુલ. સ્પષ્ટતાથી વાત કરવી, શબ્દોના ચોક્કસ અર્થ સમજવા અને શબ્દોની માયા જાળમાં ફસાયા વગર વિચાર કરવો, આ સંદેશા વ્યવહાર માટે પાયાનું છે. ઓફિસ હોય કે ઘર, કેટલી બધી ગેરસમજો ફક્ત શબ્દોના ખોટા અર્થઘટનને કારણે થતી હોય છે.
અને પાંચમો મુદ્દો, વિચાર અને માન્યતા માટે આપણી વ્યક્તિગત જવાબદારી. આપણે શું માનીએ છીએ એના માટે આપણે પોતે જવાબદાર છીએ.
હા, આપણી માન્યતાઓ પુરાવા અને તર્ક પર આધારિત હોવી જોઈએ. કોઈકે કહી દીધું એટલે માની લીધું એમ નહીં. વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં તો આ વાત ખાસ યાદ રાખવા જેવી છે, દરેક માહિતીને ચકાસવી જોઈએ.
ખરેખર આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા મનમાં ઉતરી જાય. ચલો અમુક એવા વિચારો પર નજર કરીએ જે ટાંકવા જેવા છે.
હા, જેમ કે પહેલું જ, જેની આપણે ઘણી વાત કરી, ચાલો માની લઈએ કે મન એક કોરો કાગળ છે. તેમાં બધી સામગ્રી ક્યાંથી આવે છે? એક શબ્દમાં જવાબ છે, અનુભવમાંથી. આ લોકના સમગ્ર દર્શનનો પાયો છે, શીખવાની, બદલાવાની અનંત શક્યતાઓ તરફ આ ઇશારો કરે છે.
બીજું એક વાક્ય છે, કોઈ પણ વ્યક્તિનું જ્ઞાન તેના અનુભવથી આગળ વધી શકતું નથી. આ એક સાથે આપણી મર્યાદા પણ બતાવે છે અને આપણને દિશા પણ આપે છે. જો જ્ઞાન વધારવું હોય તો શું કરવું પડે?
અનુભવનું ક્ષેત્ર વિસ્તારવું પડે, વધારે નિરીક્ષણ કરવું પડે, પ્રયોગ કરવા પડે, નવી વસ્તુઓ શીખવી પડે, નવા લોકોને મળવું પડે.
અને જ્ઞાનની પહેલી વ્યાખ્યા પણ યાદ રાખવા જેવી છે. જ્ઞાન એ આપણા વિચારો વચ્ચેના જોડાણ અથવા સંમતિ અસંમતિ એ ધારણા સિવાય બીજું કંઈ નથી.
હા, આ થોડું ટેકનિકલ લાગે પણ એનો સાર એ છે કે જાણવું એ મુખ્યત્વે આપણા મનની અંદરની સ્પષ્ટતાનો વિષય છે, વિચારોને તાર્કિક રીતે ગોઠવીને એમની વચ્ચેના સંબંધોને સમજવા વિશે છે, નહીં કે સીધી રીતે બાહ્ય વાસ્તવિકતાને પામી દેવા વિશે.
અને વ્યક્તિગત ઓળખ વિશેનો પેલો ક્રાંતિકારી વિચાર પણ ભૂલાયેવો નથી. ચેતના હંમેશા વિચાર સાથે હોય છે, તે જ દરેકને સ્વ બનાવે છે. આમાં જ વ્યક્તિગત ઓળખ સમાયેલી છે.
કોન્શિયસનેસ અને મારી યાદોની જે નિરંતરતા છે, સાતત્ય છે, એ નક્કી કરે છે. આ ખરેખર બહુ ઊંડો અને વિચારવા જેવો મુદ્દો છે.
તો આ બધી જે ઊંડી વાતો છે એનો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે?
અરે, ઘણો બધો ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે શિક્ષણ અને બાળકોના ઉછેરમાં. લોકના વિચારો શું કહે છે? બાળકોને ઘોખણપટ્ટી કરાવવાને બદલે એમની જાતે અનુભવ કરીને શીખવા દો, એમને સવાલો પૂછવા દો, પોતાની રીતે વિચારવા દો. એમ માનીને ચાલો કે એમની ક્ષમતાઓ પથ્થર પરની લકીર નથી, એ વિકસાવી શકાય છે.
હા, અને વાતચીત અને સંબંધોમાં પણ આ બહુ ઉપયોગી થઈ શકે. આપણે સ્પષ્ટ શબ્દો વાપરીએ, સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે એ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ.
બરાબર. ઘણા ઝઘડા અને મંદુક ફક્ત ગેરસમજને કારણે જ થાય છે. જો આપણે લોકની જેમ ભાષાની મર્યાદાઓને સમજીએ તો કદાચ વધુ સારી રીતે સંવાદ કરી શકીએ, બીજાને સમજી શકીએ.
અને આજકાલ જે સૌથી વધારે જરૂરી છે, વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ અને મીડિયા સાક્ષરતા.
બિલકુલ. કોઈ પણ માહિતી, કોઈ સમાચાર, કોઈ દાવો, એને સ્વીકારતા પહેલાં થોભો, વિચારો, આ ક્યાંથી આવ્યું, આનો પુરાવો શું છે, શું આ વાત કહેવા પાછળ કોઈનો કોઈ હેતુ હોઈ શકે, શું આમાં મારો પોતાનું કોઈ પૂર્વગ્રહ કામ કરી રહ્યો છે. લોક આપણને શીખવે છે કે માન્યતાઓ ભાવના કે પરંપરા પર નહીં, પણ પુરાવા અને તર્ક પર આધારિત હોવી જોઈએ.
અને સહિષ્ણુતા અને ખુલ્લા મન માટે પણ આ સમજ જરૂરી છે. જો આપણે સમજીએ કે લોકોના અનુભવો જુદા જુદા હોય છે, એટલે એમની માન્યતાઓ પણ જુદી હોઈ શકે છે, તો કદાચ આપણે એમના મંતવ્યો પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખી શકીએ.
હા, અને આપણું પોતાનું જ્ઞાન પણ મર્યાદિત છે એ સ્વીકારવાથી એક પ્રકારની નમ્રતા આવે છે, જે બીજાના દૃષ્ટિકોણને સમજવામાં મદદ કરે છે.
અને છેલ્લે સ્વર જાગૃતિ, સેલ્ફ અવેરનેસ, લોક જેને ચિંતન કહે છે એ જ.
હા, પોતાના વિચારો ઉપર, પોતાની માન્યતાઓ પર, પોતાની લાગણીઓ પર ધ્યાન આપવું. હું આવું કેમ વિચારું છું? મારી આ માન્યતા ક્યાંથી આવી? શું એના માટે મારી પાસે પૂરતા કારણો છે? આવું ચિંતન કરવાથી આપણે આપણી જાતને વધુ સારી રીતે સમજી શકીએ છીએ અને કદાચ વધુ સારા નિર્ણયો પણ લઈ શકીએ છીએ.
તો આજના વિમર્શના અંતે જો મારે કહેવું હોય કે મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર કયો રહ્યો, તો એ પેલો કોરી પાટીનો જ છે. એ આપણને સતત યાદ અપાવે છે કે આપણે શીખી શકીએ છીએ, આપણે બદલાઈ શકીએ છીએ. ભૂતકાળ ગમે તેવો હોય, ભવિષ્યમાં વિકાસની શક્યતા હંમેશા ખુલ્લી છે. આ બહુ જ આશા આપનારો વિચાર છે.
અને મારા માટે લોકની પેલી બૌદ્ધિક નમ્રતાની વાત ખૂબ જ સ્પર્શી ગઈ. આપણે બધું જ નથી જાણતા એ સતત યાદ રાખવું અને હંમેશા પુરાવા અને તર્કના આધારે આપણી માન્યતાઓને ચકાસતા રહેવું, જરૂર પડીએ બદલવા તૈયાર રહેવું, આ અભિગમ મને લાગે છે કે આજના જમાનામાં ખૂબ જ જરૂરી છે. જ્ઞાનની મર્યાદા સ્વીકારવી એ જ કદાચ સાચા જ્ઞાન તરફનું પહેલું પગલું છે.
શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે વિહામ લઈએ. જો આપણી ઓળખ, જેમ લોક કહે છે, ચેતના અને સ્મૃતિની સાતત્યતા પર જ આધારિત હોય, તો વિચારો કે કોઈ વ્યક્તિ અકસ્માતમાં પોતાની બધી યાદો ગુમાવી બેસે, તો શું એની ઓળખ બદલાઈ જાય? શું તે એ જ વ્યક્તિ રહે છે?
હા, આ બહુ અઘરો સવાલ છે. અને બીજો એક વિચાર, આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણી કોરી પાટી પર ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ દ્વારા સતત માહિતીનો, અનુભવોનો, ભલે વર્ચ્યુઅલ, મારો ચાલે છે, ત્યાં આપણે એ કેવી રીતે ખાતરી કરી શકીએ કે જે છાપ પડી રહી છે, જે માહિતી અંકિત થઈ રહી છે, તે ખરેખર સાચી, વિશ્વસનીય અને ઉપયોગી છે? આ પણ આપણા સમયનો એક મોટો પડકાર છે, જેના વિશે વિચારવું રહ્યું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.